આપણને અહીંયા શ્રાવકના 12 વ્રતનું વર્ણન કરતા 5 અણુવ્રતનું વાત થઈ, હવે 3 ગુણવ્રતમાં આપણને અનર્થ દંડ વ્રતનો આપણને પ્રકાર આપે છે. એમાં આપણને 5 પ્રકારની વાત કરી હતી, એનો ભાવાર્થ લઈએ. કોઈના ધનનો નાશ, હાર અથવા જીત વગેરેનો નિંદ્ય વિચાર ન કરવો. કોઈ દી એવા ખોટા, કોઈનું ધન હરાઈ જાય, ગરીબ થઈ જાય, લૂંટાઈ જાય, ભિખારી થઈ જાય, એવો વિચાર ન કરવો. કોઈની હાર અથવા જીત, હારમાં દ્વેષનું નિમિત્ત બને છે, જીતમાં રાગનું નિમિત્ત બને છે. તો હાર અથવા જીત વગેરેનો નિંદા કરવા લાયક ખોટો નુકસાન કરનાર વિચાર ન કરવું, તે પેલું અપધ્યાન અનર્થ દંડ વ્રત કહેવાય છે. હિંસારૂપ પાપજનક વ્યાપાર અને ખેતી વગેરેનો ઉપદેશ ન આપવો, તે પાપ ઉપદેશ અનર્થ દંડ વ્રત છે. આ બીજો પ્રકાર છે, હિંસારૂપ પાપજનક વ્યાપાર અને ખેતી વગેરેનો ઉપદેશ, જેવો એવો ઉપદેશ ન આપવો જેથી હિંસા આદિ થાય, પાપની તીવ્રતા વધે, તેવો ઉપદેશ, તેવો સલાહ કોઈ આપે છે, સલાહ કરે છે, તો એવો પણ ન આપો, તેનું નામ પાપ ઉપદેશ. પહેલામાં ખોટું ધ્યાન અપધ્યાન, બીજામાં પાપ ઉપદેશ. ત્રીજું, પ્રમાદને વશ થઈને પાણી ઢોળવું, જમીન ખોદવી, ઝાડ કાપવા, આગ લગાડવી એ વગેરેનો ત્યાગ કરવો. શું લખ્યું છે? પ્રમાદને વશ. બાકી ગ્રસ્ત દશામાં એ પ્રકારનું હોય તો એટલું પાપ તો લાગે, પણ જરૂર ન હોય અને પ્રમાદને વશ પાણી ઢોળે, જમીન ખોદે, ઝાડ કાપે, આગ લગાવે એ વગેરેનો ત્યાગ કરવો. અર્થાત 5 સ્થાવર કાયના જીવોની હિંસા ન કરવી, તેને પ્રમાદ ચર્યા અનર્થ દંડ. 5 પ્રકારના એકેન્દ્રી જીવો છે, તેની વગર પ્રયોજને હિંસા ન કરવી. જસ મેળવવા માટે તલવાર વગેરે હિંસાના કારણભૂત હથિયારોને બીજા કોઈ માગે તો ન આપવા, તેને હિંસા દાન. પોતાનો વિજય મેળવવા કોતે બીજાને હિંસા કરે એવા શસ્ત્રો આપે તો તેનું નામ હિંસાનું દાન કરે, પણ એવું કરવું ન જોઈએ, તો તેનો ત્યાગ એને કરવો જોઈએ. બીજાને વિજય મેળવવા, જસ મેળવવા, પોતાનું પાવર અધિકાર કરવા માટે તલવાર ને ભાલા ને બધું જે હોય શસ્ત્રો, એ હિંસાના કારણભૂત હથિયારો બીજા કોઈ માગે તો ન આપવા. રાગ દ્વેષ ઉત્પન્ન કરવા વાળી વિકથા, નવલકથા કે શ્રંગારી વાર્તા વગેરે સાંભળવાનો, સાંભળવાનો એમ જોવાનો, ભલે ખાલી સાંભળ્યું લખ્યું તો જોવાનું, જે બારમાં સિરિયલ પિક્ચર બધું વગેરે આવે છે એનો ત્યાગ કરવો, તે દુશ્રુતિ અનર્થ દંડ વ્રત કહેવાય છે. જેનાથી આપણને હિંસા કસાઈના પરિણામ થાય, રાગ દ્વેષના મારામારી એવું જ બધું આવતું હોય, તો એવું બધી કથા કે વાર્તા કે એવું વાંચવું નહીં, સાંભળવું નહીં, જોવું નહીં, એ બધો દુશ્રુતિ અનર્થ. અને ખાસ તો આપણા જીવનમાં આવી પ્રકારની વગર પ્રયોજનના પાપ, કોઈ નોય બે જણા બેઠા હોય, ખોટે ખોટી વાતો, કોઈની નિંદા કરે, કોઈને આનું કરે, આ એના પક્ષમાં દેશમાં પહેલા તો લે કે આ દેશમાં આમ ચાલે ને, પછી કોઈની સમાજની ચાલે ને, કોઈના ઘરની ચાલે, વગર પ્રયોજને નિંદા, ટીકા, રાગ દ્વેષની વાતો ચાલતી હોય, તેનાથી આપણે બચવું જોઈએ. તો એનું પેલું આપણે વાત કરી. હવે 4 શિક્ષાવ્રતની આમાં વાત કરે છે, સામાયિક, પૌષધ, ભોગ ઉપભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ. સામાયિક આપણે આવી ગયું છે પ્રતિક્રમણ. સામાયિક કોને કહે છે? જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, સમતાનો લાભ, તેનું નામ સાચી સામાયિક કહેવામાં આવે છે. એનું સ્વરૂપ પૌષધ. પૌષધ એટલે શું? ગુરુદેવજી એનો શું અર્થ કરતા? પૌષધ એટલે શું? પૌષધ નો અર્થ શું? વિધિ નહી, પૌષધ, પોષવું, પોષણ, પોઢો થવું. જેવી રીતે કોઈ પણ કઠોળ હોય એને પાણીમાં પલાળો તો શું થાય છે? પોઢો થાય ને. હવે ખબર ને, જે તમે શું કહો, મોટો થાય ને, ફૂલે, એક્સપાન થાય છે. તો એમ આત્મા અંતર વિતરાગતાની વૃદ્ધિ થતા આત્મા કેવો થાય છે? સુખથી એક્સપાન થાય છે, ફૂલે છે, તેનું નામ પૌષધ સાચું કહેવામાં આવે છે. ખાલી પૌષધ ભણી ગયા કે એક જગ્યાએ બેસી ગયા એટલે પૌષધ થતો નથી. અને ભોગ ઉપભોગનું પરિમાણ, પરિમાણ એટલે લિમિટેડ, જેમ પરિગ્રહ પરિમાણ હતું ને, એમ ભોગ અને ઉપભોગ એનો પણ મર્યાદા કરે અને અતિથિ સંવિભાગ પોતાના આંગણે મુનિરાજ પધાર્યા હોય તો આહાર દાન દે, સાધર્મી આવે તો તેને એ પ્રકારનું સ્વાગત ને આહાર ને બધું કરાવે, ભોજન કરાવે, તે બધું અતિથિ. એવા ચાર શિક્ષાવ્રત ની હવે વાત કરે છે. શિક્ષા આવે એવું નામ તો આપ્યું. મૂળ તો આ બધા અણુવ્રત ને વૃદ્ધિ કરાવે અને ટકાવી રાખે એના માટેના આ છે. આ પૌષધ ની શું છે, ધીસ ઇઝ અ પ્રેક્ટિસ. પૌષધ માં શું થાય છે કે કોઈ 48 કલાક, 36 કલાક, 24 કલાક એવો નિયમ કરે કે આ મારે પાંચમા ગુણસ્થાન પછી છઠ્ઠું સાતમું આવશે તો ત્યારે તો મારે બધાથી નિવૃત્તિ લેવાની છે, પરમનન્ટ લેવાની. તો આટલા 24 કલાક હું રહી શકું છું કે નહીં એનું એક ટેસ્ટિંગ, એનું પ્રેક્ટિસ કરવા માટેના આ બધા હોય છે. એટલે અણુવ્રતને ટકાવવા અને એની વૃદ્ધિ માટેના આ બધા એના નિયમો હોય છે. જેટલું છે એને ટકાવી રાખે અને એને આગળ વૃદ્ધિ કરાવે. તો પાંચ અણુવ્રત હોય છે, 3 ગુણવત અને 4 શિક્ષાવ્રત, એવા 12 પ્રકારના વ્રત છે. એમાં હવે 4 શિક્ષાવ્રત ની વાત આપણને કરે છે. એની 14મી ગાથા. ધર ઉર સમતા ભાવ સદા સામાયિક કરીએ, પરવ ચતુષ્ટય માહી પાપ તજ પૌષધ ધરીએ, ભોગ ઓર ઉપભોગ નિયમ કરી મમત નિવારે, મુનિ કો ભોજન દેય ફેર નિજ કરહી અહારે. દેખાડ્યું છે આપણને ફોટામાં સામાયિક ને પૌષધ ઉપવાસ કેવી રીતે બેઠા હોય છે. એક ચિત્તથી, એક ધ્યાનથી બીજા વિચાર ને વિકલ્પ પણ છૂટી જાય. આ તો સામાયિક લઈને બેઠા હોય, ટેલિફોનની ઘંટડી વાગે કે કઈ કોલ બેલ વાગ્યું હોય તો શું કરે પછી? ત્યારે તો ભલે ન બોલે પણ ઉઠીને તરત જ પેલું પૂછે શું કે કોનો ફોન આવ્યો હતો, કોણ ઘરે આવ્યો હતો, એનું ધ્યાન ક્યાં હતું? તો પછી સામાયિક માં હતું કે ટેલિફોન માં કોઈ આવે છે એનામાં? તો એ ખરેખર સામાયિક નથી, એકાગ્ર ચિંતાથી. અને પૌષધ ઉપવાસમાં પણ એ પ્રકારનું હોય. પછી બીજું શું કરે છે, મુનિરાજ ને આહાર દાન. એને એવી ભાવના હોય કે ઓહો મારે ઘરે આંગણે એવો કયો ધન્ય દિવસ ઉગે કે મુનિરાજ મારે આંગણે આહાર દાન માટે પધારે. ચક્રવર્તી જેવા પણ હોય આહાર નો ટાઈમ થાય તો શું કરે, ઘર મહેલના આંગણે ઉગાડા પગે ઉભા રહીને ધ્યાન વિચાર કરે, રાહ જોવે કે મારે આંગણે કોઈ નિગ્રંથ મુનિરાજ પધારે. એવી તો એને પણ ભાવના હોય. અને એટલા માટે તો આપણે પણ એવી ભાવના કરવી જોઈએ કે અત્યારના કોઈ મુનિરાજ તો નથી, પણ આહાર લેતી વખતે એટલું તો યાદ કરીએ કે મુનિરાજને આહાર દેવાનો મારે ઘેર કેટલો પ્રસંગ આવે, એ યાદ તો કરીએ. ભલે તેવો પ્રસંગ ન બને તેને યાદ કરીને આપણે આહાર શરૂ કરીએ. તો આ તો ચક્રવર્તી જેવા પણ ઉઘાડા પગે આવી મહેલના આંગણે ઉભા હોય, મારે આંગણે મુનિરાજ પધારે તો જાણે કલ્પવૃક્ષ મારે આંગણે. મુનિરાજને આહાર દાન દેવું એ ખરેખર કોની અનુમોદના છે? એમને આહાર આપીએ છીએ એના નિમિત્તે શું થાય છે, એમનું શરીર ટકવામાં નિમિત્ત બને છે. અને એ શરીર સેમાં પછી નિમિત્ત બને છે, સંયમમાં બને છે નિમિત્ત. મુનિરાજ આહાર લઈને શરીરને પ્રમાદમાં નિમિત્ત બનાવતા નથી. અને એટલા માટે મુનિરાજ આહાર લે એ પુણ્ય ભાવ છે કે પાપ ભાવ છે? મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ આવે એ પાપ કહેવાય પુણ્ય કહેવાય? કેમ આહાર લેવાનો વિકલ્પ આવે, પુણ્ય કા પાપ તો હોય બેમાંથી એક? વૃત્તિ તો હોય છે, શુભ ભાવ છે. મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ આવી શુભ ભાવ છે, અને આપણને ખાવાનો વિકલ્પ આવી પાપ ભાવ છે. શું કામ ફરક આવો? કારણ કે મુનિરાજ આહાર લઈને એ સેમા નિમિત્ત બનાવે છે, સંયમમાં. અને આપણા આહાર લઈને શું કરીએ છીએ, પ્રમાદમાં કરાવીએ છીએ ને. હોલીડે વીકેન્ડ હોય, રજા હોય, ખાઈને સીધું શું યાદ આવે, ઢલિયા યાદ આવે છે ને? આ પ્રમાદ નું નિમિત્ત કરીએ છીએ આપણે. એટલે આપણે જે આહાર લેવાનો જે શુભ આપણને વિકલ્પ આવે છે પાપ ભાવ છે, અને મુનિરાજને વિકલ્પ આવે છે કારણ કે એ શરીરને પોષવા માટે નથી, શરીરને ટકે છે એના માટે. અને આપણે શેને કરીએ છીએ, પોષવા, શરીરને પાંચ ઇન્દ્રિયને પોષવા માટે કરે તો બેના વિકલ્પનું પ્રયોજન વિપરીત હોવાથી વિકલ્પ પણ જુદા છે. તો એવી આ જે કોઈ મુનિરાજને આરદાન આપે છે એ ઇનડાયરેક્ટલી કોની અનુમોદના કરે છે? મુનિરાજના સંયમની, મુનિરાજના ચારિત્રની એમાં અનુમોદના થાય. તો ચક્રવર્તીને પણ એવી ભાવના હોય, મારે આંગણી કલ્પવૃક્ષ જાણે ખીલું, મુનિરાજ પધારે છે, તો એવી એને ભાવના હોય છે. તો એવું પણ આપણને આ કાળે એવું નથી પ્રત્યક્ષ મુનિરાજ, પણ એવી ભાવના તો હોવી જોઈએ. એનો અનુવાદ લઈએ. મનમાં નિર્વિકલ્પતા અર્થાત શલ્યના અભાવને ધારણ કરીને હંમેશા સામાયિક કરવું તે સામાયિક શિક્ષા વ્રત છે. શું કહે છે? મનમાં નિર્વિકલ્પતા, રાગ દ્વેષ બે છોડીને નિર્વિકલ્પતા, શલ્યનો અભાવ. ત્રણ પ્રકારના શલ્ય છે ને, ક્યાં ક્યાં શલ્ય છે? ત્રણ પ્રકાર, માયા, મિથ્યા અને નિદાન. ત્રણ પ્રકારના શલ્ય. શલ્ય એટલે ખબર છે, કાંટો. શલ્ય એટલે કાંટો. આ કપડું હોય, કોઈ કાંટામાં ભરાઈ જાય તો શું થઈ જાય છે? ચીરાઈ જાય, ફાટી જાય છે. પગમાં ચાલતા કાંટા વાગે શું થાય છે? એમાં માયા, મિથ્યા અને નિદાન શું છે? આપણને કાંટાની જે વાગે છે, ભોકાય છે, મોક્ષ માર્ગમાં જવા દેતું નથી. તો તેનાથી રહિત થઈ જવું, માયા, મિથ્યા અને નિદાન. નિદાન એટલે માયા તો ખબર છે, કપટ, મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, અને નિદાન એટલે નિદાન એટલે કોઈની વૈભવ ને વૃદ્ધિ બધી જોઈને આપણને પણ મનમાં એની આકાંક્ષા થાય ને કે મારે આવું મેળવવું છે, જોઈએ છે. અને સામાન્ય રીતે આ જે હોય છે વાસુદેવ પ્રતિ વાસુદેવ ની લોકો શું હોય છે, એની પૂર્વ ભૂમિકામાં તો મુનિરાજ હોય છે. એ મુનિરાજ દશામાં એમને કોઈ દેવની વૃદ્ધિ ને વિમાન જોઈ, એમને પણ એમ થઈ જાય છે કે અમને આવું હોત, તો એમાંથી પડી જાય છે ને પછી આવા પુન બંધાય છે. સામાન્ય કોઈ જીવને વાસુદેવ પ્રતિ વાસુદેવ ન બની શકે, આવા નિદાન પછી એવે જ પાપને કારણે પાછા જાય છે ક્યાં? નરકમાં. પછી ભલે એનું સારી ગતિ હોય છે, પણ આવા નિદાનથી આવું બધું થતું હોય છે. તો અહીંયા કે છે આ સામાયિક કોને કહેવાય કે શલ્ય રહિત દશા. એને હવે કોઈ જેમ રસ્તામાં કાંટા કાંકરા હોય તો ચલાતું નથી, એમ આપણી પણતીમાં હવે કાંટા, મિથ્યાત્વ આદિના કાંટા ને રાગદ્વેષના કાંકરા નીકળી જવા જોઈએ. રસ્તો ચાલુ હોય તો કેવો આપણે સરખો કરીએ છીએ, પણ કોઈ દી પરણતીમાં કાંકરા ને કાંટા આપણે કાઢતા નથી. આ રાગ દ્વેષ અજ્ઞાનતાના શું છે, પરણતીમાં કાંટા છે, કાંકરા છે, એ જીવને ક્યાંય દેખાતા નથી. રસ્તા ઉપર ના દેખાય, પણ પરણતી ના દેખાતા નથી. તો તે શલ્યના અભાવને ધારણ કરીને હંમેશા પાંચમ ગુણસ્થાન જેને હોય એને હંમેશા સામાયિક એને કરવું, એટલે કે સામાયિક હોય છે તેને સામાયિક શિક્ષા વ્રત કહેવામાં આવે છે. નિદાન એટલે મનમાં ડિસાઇડ કરી નાખે ને, કોઈકની વિશ કરે, કોઈની મોટું જેને કે ને વેલ્થ ને આતે વૃદ્ધિ ને એવું બધું જોયે તો પોતે શું વિચાર કરે અંદરમાં, મને પણ મળે, આ મને પણ પ્રાપ્ત થાવ, એવી જે કરે છે તેનું નામ નિદાન. દેટ ઇઝ ડાયગ્નોસ, એ જુદી વાત છે, એ આઈની જુદી વાત છે. આ તો ઓલી આકાંક્ષા થાય, સમતાનો લાભ. પ્રેક્ટિકલમાં એટલે સમતા, રાગદ્વેષ વિતરાગતા જે પ્રગટ થાય, રાગદ્વેષના અભાવપૂર્વકની વિતરાગતા, તેનું નામ સમભાવ. સામાયિક પણ એને પરપદાર્થ પ્રત્યેનો મારવું નથી, આ સારું છે ખરાબ છે એવો કોઈ વિકલ્પ રહેતો નથી. રાગદ્વેષ રહિત પણ તેનું નામ સમભાવ, સમતા ભાવ તેનું નામ સામાયિક. રાગ દ્વેષ બે ત્યાગીને ધારે સમતા ભાવ, તે સામાયિક જીન કહે પ્રગટ લહે ભવપા. યોગસાર માર્ગ એટલે જ ને, છોડતો જ નથી, અને એટલા માટે સાચી સામાયિક એને ક્યારેય થઈ જ નથી. ખરેખર જો સામાયિક કરે તો એક સમયની સામાયિક એનો ભવનો અંત લાવે. કેટલા સમયની? અને આપણે કેટલા પથાણા ફાયડા હશે? શું છે, એક સમયની પથાણા ફાયડા છે, પણ એક વખત એક મિથ્યાત્વનો ફાયડો નથી. એક સમય માટે પણ મિથ્યાત્વને તોડ્યો નથી. પથાણા તો કઈક ફાડી નાખ્યા ને ઉમરા પણ ઘસી કાઢ્યા, પણ મિથ્યાત્વને નાશ કર્યો ને એક સમયનું સામાયિક ભવના અંત લાવે એવી તાકાત છે. પણ સાચી જોવે માનેલી સામાયિક નહીં, ખાલી બોલી ગયા કે એવો વિકલ્પ કરી લીધો એટલે કઈ સાચી સામાયિક થતી નથી. પછી ચાર પર્વના દિવસોમાં, ચાર પર્વ ક્યા? અષ્ટાનિકા, નંદીશ્વર, પછી બીજા ક્યા? પરિસણ, પછી અષ્ટાનિકા, બીજા બે પર્વ ક્યા? અહીંયા ચાર પર્વ લખ્યા છે ને, ચાર પર્વના દિવસોમાં એટલે ક્યા ક્યા? અષ્ટાનિકા ત્રણ, આ ચાર પર્વ ક્યા? આ ચાર પર્વ ક્યા? પરિસણ ત્રણ વખત આવે તો છ થઈ ગયા, ત્રણ અષ્ટાનિકા ત્રણ પરિસણ. ચાર પર્વ એટલે અષ્ટાનિક, અષ્ટમી બે અને ચતુર્દશી બે, મહિનામાં ચાર આવે ને એ આપણને હજી ખ્યાલ નથી કે વળી એને શું પર્વ કહેવાય. સુદની અને વદની બે આઠમ અને બે ચૌદશ, એને પર્વ આપણને ખરેખર છે ને એની કિંમત નથી લાગતી. આપણે તો બધા દિવસ સરખા એમ નહીં, પણ ખાસ હવે તો આઈ થિંક પંચાંગ તો બધાને અહીં આવે ને જોતા શીખવું ને પાળવાનું, જોતા શીખવાનું નહીં ખાલી, પણ આઠમ ચૌદશ તો એને એટલું તો પાળવું જોઈએ. બધું ખબર નથી એમ કરીને કઈ છટકી ન જવાય કે અમને નથી ખબર, પંચાંગ લાવવાનું મંગાવવાનું. અને હવે આ આવે છે દિવાળી તો નવા પંચાંગ આવશે, અને દરેકે એમાં જોવામાં બહુ સિમ્પલ હોય છે, સામે ડે પણ લખ્યો હોય છે અને ડેટ પણ લખ્યો હોય છે, અને કોઈ ન ખબર પડે તેને પહેલેથી રાઉન્ડ અપ કરી રાખવા, એટલે આપણને સ્ટ્રાઇક થાય દર વખતે કે ભાઈ આ તારીખે છે, એટલે ભલે પહેલેથી. તો આ રીતે આ નિયમો જે હોય છે એવું શ્રાવકપણામાં આત્માર્થી મુમુક્ષુની ભૂમિકામાં આવું તો પાળવું જોઈએ કે લીલોતરી ન ખવાય એ દિવસે. આ ત્યાં બધું આઠમ ચૌદશ હોય છે લીલોતરી, પણ આજે નથી કરી કાલ, પણ કાલની છે તો લીલોતરી ને, એટલે કાલની કરેલી કે આજની તે દિવસે લીલોતરી વપરાય જ નહીં. એવી જ રીતે ઘણું ખાસ જીવનમાં ધ્યાન રાખવા જેવું છે. અને મેં આઈ થિંક ખાસ નોટિસ કર્યું છે અહીંયા કે છાસ ને દહીં સાથે કઠોળ તો ખાસ બંધ દરેકે કરવું જોઈએ, એમાં ત્રસ દ્વિદળ થાય, ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. એટલે પીવું હોય તો વચ્ચે ગેપ રાખવાનો, પાણી પીને કે એ રીતે એને કરવું જોઈએ, પણ બે ભેગું તો નહીં. આ તો દાળ ભાત સાથે ચાલો, છાસ સાથે છાસે તેજ વખતે થાય છે. મોઢામાં લાળ સાથે મિક્સઅપ થતા એના જાતા જ લાળની સાથે એ બધું ઉત્પન્ન થાય છે. એટલે આપણે આ ખાસ એ પ્રકારનો વિચાર કરવો જોઈએ. ન ખબર હોય તો જુદી વાત છે, પણ હવે ખબર પડે ત્યારથી એ વાતનો છોડવું જોઈએ. ખાસ આઠમ ચૌદશ પેટમાં થાય છે તો એમાં લાળ સહિત નથી હોતા, મોઢામાં જે હોય છે ને ત્યારે એમાં થાય છે, લાળ એમાં ભેગી થતા એમાં થાય છે. હવે આટલું તો શરૂ કરે રિસ્ટ્રિક્શન અને ખાસ તો આ તો આખી જિંદગી કરવા જેવું છે બધું, પણ આ આટલું તો શરૂઆત કરે કે આઠમ ચૌદશ ને દિવસે આપણે સહેજે જેટલા પાપ ઓછા થાય એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને આ તો આટલું મિનિમમ હોવું જોઈએ. કોઈ પણ એક મુમુક્ષુના ઘરે, કોઈ પણ એક જૈનના ઘરે, બાકી વધારે જેને હોય એને તો બીજ પાંચમ આઠમ અગિયાર ચૌદશ જેટલું પાળો એટલી છૂટ છે વધારે, પણ મિનિમમ આઠમ ચૌદશ તો એના જીવનમાં હોવું જ જોવે. અહીંયા તો એ કે છે ચાર પર્વના દિવસોમાં, આપણે તો અત્યારના કાંઈ નથી, પહેલાના જમાનામાં તો આઠમ ચૌદશે આખો દિવસના ઉપવાસ કરે ઘરે રહે, પાછા ઉપવાસ કરીને દુકાને જવું નહીં, પણ સ્વાધ્યાયમાં મન લગાવીને તે દિવસે મિનિમમ, આ તો શું થાય ગયા વગર તો ચાલે નહીં ને, કસ્ટમર રોતા હોય ત્યાં, કસ્ટમરને કારણે આપણે બધું જ કરવા તૈયાર થાય છે. પણ ચલો એ દિવસે મિનિમમ પાપ તો કરે, તે દિવસે બજારની હું વસ્તુ નહીં ખાવ, એ પ્રકારના નિયમો એને કરવા જ. આ તો કોઈ ઠેકાણું આઠમ ને ચૌદશ હોય ને પાછું લીલોતરી ઉપર પાછું ચાલવાનું ફરવા જવાનું, ખાવાનું તો ખરું પાછું ફરવા, એવું એવા નિયમો એને પાપ થી બચવા માટે, નહીતર આ જીવને સત્યથી દૂર રહેવું પડશે. એક રીતે વિચાર કરીએ આપણે કે પૂજ્ય ગુરુદેવસિંહ નો યોગ હોવા છતાં બધા કેમ લાભ ન લઈ શક્યા, એ પ્રકારની આવા પાપને કારણે નજીકમાં હોવા છતાં આપણે લાભ નથી લઈ શકતા. કોઈ પછી આગળ પાછળ જૈનમાં હોય અથવા એ વખતે હોય, પણ એવી જ રીતે રોકાવું ધંધામાં, પછી અત્યારે ગમે એટલી નિવૃત્તિ લઈને, પણ જે પ્રત્યક્ષ જ્ઞાનીનો લાભ હતો એ તો અત્યારના મળતો નથી. એટલે જ્ઞાનીના યોગમાં પણ વિયોગમાં રહેવું પડે એવી દશા ન થાય. એટલે આવા પાપોનું, મિથ્યાત્વનું પાપ તો સૌથી મોટું જ છે, એની તો વાત છે જ, પણ જીવનમાં આવા જે આપણે એવોઈડ કરી શકીએ છીએ, છોડી શકીએ છીએ અને છોડવા જ જોવે એવો પાપ તો એને જીવનમાં કરવા જોઈએ નહીં. આ કોઈ એમ માની લે કે આવી બહારની ક્રિયાઓ છે ને કાંઈ મહત્વ, ભાઈ ક્રિયા હોવા છતાં તારા જીવના પરિણામ સાથે એનો મેળ છે, તું પાપનો ભાગીદાર થાય તો નુકસાન તો તને જ થવાનું છે. જે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ અત્યારના કોઈ પણ એક વ્યક્તિ મુમુક્ષુને ઘેર જન્મે છે, એના માટે એક સામાન્ય વિચાર કરીએ કે મહાવીર ભગવાન પણ એના માટે પ્રત્યક્ષ પરોક્ષ થઈ ગયા અને ગુરુદેવ પણ પરોક્ષ, એમાં બેને એને માટે તો શું ફરક છે. જેને પ્રત્યક્ષ જ્ઞાનીનો લાભ લીધો નથી એના માટે તો બધા જ, શા માટે આવો બધો ફેરફાર તો કે જ્ઞાનીનો યોગ કેમ નથી મળતો. તો આ રીતે શ્રાવક દશામાં તો હોય જ છે, આપણા જીવનમાં પણ ચાર પર્વના દિવસોમાં પાપ કાર્યોને છોડીને શું લખ્યું છે, બીજું તો ન હોય પણ આ તો પાપ કાર્ય તે દિવસે ઓછામાં ઓછા કરવા, કોઈ ઉપવાસ કરે, એકટાણું કરે, કોઈ થોડી નિવૃત્તિ લઈ સ્વાધ્યાય કરે એવું જીવનમાં હોવું જોઈએ. પાપ કાર્યોને છોડીને પૌષધ ઉપવાસ કરવો, તે પૌષધ ઉપવાસ શિક્ષાવ્રત છે, તે દિવસે ઓછામાં ઓછું પાપ થાય તેવો એને પ્રયત્ન હોવો જોઈએ. એટલે તે દિવસે આ તો એક બે એમાં પ્રયોજન રહેલા હોય છે આઠમ ચૌદસમાં, કે આ દ્વારા આપણે જીવનમાં એક ટેવ પાડીએ છીએ કે જો આપણે જોઈ શકીએ છીએ કે ફોર્ટનાઈટ ની અંદર આપણને બે દિવસ લીલોતરી નથી ખાતા કાંઈ ફરક નથી પડતો, તો એવી જ રીતે જો વધારે કરીએ તો પરિસરના દિવસોમાં, ચોમાસાના ચાર મહિનામાં કે અથવા જેટલું વધારે તો પણ કાંઈ નુકસાન થવાનું નથી. અને એવા તમે માણસો જોયા પણ છે જિંદગી સુધી લીલોતરી નથી ખાતા. મેં એવા એક જોયા હતા કે 85 વર્ષના હતા વૃદ્ધ માણસ, લીલોતરી નહોતા ખાતા તોય કઈ તકલીફ નહોતા. આપણે એક માનીએ છીએ કે આ નહીં ખાય તો આપણને શું મળશે, વિટામિન નહીં મળે, પ્રોટીન નહીં મળે ને બધું, એવું જ હોવું જોઈએ. એટલું તો એને કરવું જ જોઈએ. આઠમ ચૌદસ બાર નું નહીં ખાવાનું, રાત્રિ ભોજન બંધ, એવું જો ટેવ પાડશો તો કોઈ તકલીફ નથી. આપણે એક વાર પ્રમાદ થી કરીએ, ભાઈ શું કરીએ, અમે ન્યાય ઓફિસ થી ન્યાથી બધી મોડા આવીએ છીએ, શું કરીએ, તો એને એનો ઓલ્ટરનેટિવ ગોતી સાથે લઈ જવાનું. મેં તો એવું જોયું છે મુંબઈમાં એવા હોય છે ચોમાસાના ચાર મહિના સવારનું નહીં સાંજનું ટિફિન લઈ જાય, જાય ત્યારે પણ સાકી સૂકું લઈ જાય, પણ જો કરવું છે તો બધું જ શક્ય બને છે. પ્રેક્ટિસ તો પાડે, શરૂઆત તો કરે. પ્રમાદમાં આપણે એમને પાપ કરીએ છીએ એનાથી કાંઈ આગળ વધારશે નહીં. તત્વની વાત જો અંતરમાં ઝીલવી છે, અંતરમાં તત્વનું સમજણ કરવી છે, તો સાથે એવી પાત્રતા પણ જોવે, તો આઠમ ચૌદસ એક પ્રેક્ટિસ પાડવાનું. બીજું, આપણું આવતા ભવનું આયુષ્ય ક્યારે બાંધીએ છીએ, આ ભવમાં બાંધીએ છીએ કે નહીં, અને આ ભવમાં એનો 2/3 આયુષ્ય જયારે પૂરો થાય ત્યારે આપણે એને આવતા ભવનું આયુષ્ય બાંધતા હોય છે, ગતિના આયુષ્ય. તો એ દિવસ આઠમ ચૌદસ આવવાની શક્યતાઓ, પોસિબિલિટી ઘણી હોવાથી આપણે એવું કરીએ છીએ. બધાને એ જ દિવસ આવે એવો નહીં, પણ એવી શક્યતા હોવાથી તે દિવસે આપણે ઓછું પાપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલું સમજ, એકવાર ગતિ બંધાણા પછી બદલાશે નહીં. કોઈ પણ ગમે આખી જિંદગી સારું સ્વભાવ કહેતો હોય પણ આયુષ્ય બંધતી વખતે જો પાપમાં હશે તો કઈ ગતિ બંધાશે, હલકી ગતિ બંધાશે. ભલે પછી એનું પુણ્યનું ફળ જે આવી જુદી વાત છે, પણ આયુષ એકવાર બંધાય, ગતિ બંધાય પછી ગતિ બદલવાની નથી. તો આપણે એ રીતે આપણા પરિણામને મર્યાદામાં રાખવા માટે આઠમ ચૌદસનું આપણે કરતા હોઈએ છીએ. તો જેટલું બને તેટલું બહારનું નહીં ખાવું, રાત્રિ ભોજન ન કરવું સારું છે એટલું, અને જીવનમાં એવી ટેવ પાડવાની, એક નિર્ણય લેવાનો. આપણે એમ પહેલેથી માનીએ છીએ કે આ મારે આના વગર ન ચાલે, પણ જીવનમાં એક વાર ટેવ પાડીએ છીએ, નિર્ણય લઈએ છીએ, તો આપણે એટલો પુન્નો ભરોસો રાખવાનો, મેં નિર્ણય લીધો છે તો મને સહેજે જ એવી વ્યવસ્થા સામેથી મળી જશે, પુન્ના ભરોસો રાખવાનો. એક દિવસ નહીં ખાઈએ, એક ટંગ નહીં ખાઈએ તો શું થશે, બીમાર પડશું, તો ડોક્ટર કહેશે તો ડાયટિંગ કરવા તૈયાર થઈ જશે, અને આપણે અહીંયા કીધું હોય તો તૈયાર નહીં થાય. ખાવાથી જીવે છે આપણે, તેનાથી જીવીએ છીએ. આયુષના કારણે આપણે આવે છે ને ઉપાદાન નિમિત્તમાં. જો ખાવાથી જીવતા હોત તો સંસારવાસી કોઈ મરતા નહીં. ખાતા ખાતા મરી શકે કે નહીં? કેમ ભાઈ, તમે કહો છો ને ખાઈ ન મરે, તો ઓલો ખાતો તો મરી ગયો. તો આયુષને કારણે, આયુષને કારણે શરીર ટકે છે. એક વાત, આહારથી ટકતું નથી. બીજું, આપણે ખોરાક બરોબર પ્રોપર ખાય છે એટલે શરીરમાં રોગ નથી કે સાતાના ઉદયને કારણે નથી? તો આયુષને કારણે ટકે છે ને સાતાના ઉદયને કારણે બીમાર પડતા નથી. એમાં આહાર ક્યાં વચ્ચે આવ્યો? બે વાત છે, છતાં આહારનું એક નિમિત્તપણું હોય છે, તેની મર્યાદા હોય છે. આટલું તીવ્ર પાપ કરીને હોતું નથી. મારા સાતાનો ઉદય છે તો મને કાંઈ થવાનું નથી. અને ડોક્ટર કે એટલી જ કેલરી જોખી જોખીને મેજર કરીને લે, અને જો અસાતાનો ઉદય હશે તો બીમાર પડ્યા વગર રહેશે નહીં. તો અહીંયા આપણને વિશ્વાસ નથી કે ટકવું એ આયુષને કારણે છે અને સરખું રહેવું તે સાતાને કારણે છે. તો એ આહારની મમતા છૂટી જશે. તો અહીંયા તો શ્રાવક જે હોય છે તેને મહિનામાં ચાર દિવસ, આઠમ અને ચૌદસ સુદ ને વદમાં પાપ કાર્યોને, ખાલી ન ખાવું એટલું નથી, બીજા પાપ કાર્યોને છોડીને પોષદ ઉપવાસ કરવો, તે પોષદ ઉપવાસ શિક્ષાવ્રત છે. એક વાર ભોગવાય તેવી વસ્તુને ભોગ કહેવાય અને વારંવાર ભોગવાય તેવી વસ્તુને ઉપભોગ કહેવાય. ભોગ એટલે એક વાર ખાય, જેવી રીતે ખોરાક ને એવું બધું છે, શું છે? એક વાર ખાય. અને આ કપડા ને મકાન ને એ બધું શું છે? વારે વારે કરીએ છીએ તો તેનું નામ ઉપભોગ કહેવાય. એક વાર ભોગવીને છોડીએ તેનું નામ ભોગ, અને વારંવાર એનો ઉપયોગ કરીએ, રીયુઝ, તેનું નામ ઉપભોગ. એવી વસ્તુનો પરિમાણ, પરિમાણ એટલે માપ કરવી, મર્યાદા લાવી. એવી મર્યાદા પોતે કરે કે મારે પાસે આટલા જ કપડાં હું રાખીશ અથવા તો આટલા જ પૈસા રાખીશ, એવી જાતનો એ નિયમ કરતો હોય છે. માપ કરી મોહ કાઢી નાખે. જો ઇમ્પોર્ટન્ટ શું છે? મોહ કાઢી નાખે. ઓલું તો નિયમ કરી નાખે ને પાછી મમતા તો રહ્યા કરે. યાર ઉતાવળમાં લેવાય તો ગયું, પણ હવે કદાચ થોડા વધારે હોત તો સારું હતું. તો એનો કોઈ ઉપયોગ નથી. અને એટલા માટે દરેકમાં આવે છે પોતાની શક્તિનો વિચાર કરીને, અને એ કરીને પછી મોં છૂટવો જોઈએ કે ભાઈ અરે શું યાર, તો ચાન્સ તો હતો, સામેથી કોઈ દેવા આવે, મર્યાદા કરીએ 5 લાખની, અને કોઈ સામેથી વધારે દેવા આવે, શું થાય? એને પછી ખેદ થાય કે આ નિયમ ન લીધો હતો. તો એનો કોઈ અર્થ નથી. મોહ છોડવા માટે આ બધાની પાછળનો હેતુ શું છે? વસ્તુને છોડવાનો, ત્યાગ કરીને મર્યાદા કરવાનો હેતુ અંદરની મમતા છોડવાનો છે. તો માફ કરી મોહ કાઢી નાખે તે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત છે. કારણ કે જેટલું ભોગ ઉપભોગ કરીએ છીએ એટલું પાપની વૃદ્ધિ થાય છે ને. વસ્તુ મેળવવા માટે શું કરવું પડે છે? પાપ કરવું પડે છે. તો એ ભોગ ઉપભોગની મર્યાદા કરે છે તો એટલું પાપ આપણને છૂટે છે, ઓછું થાય છે. માટે તેની મર્યાદા કરવી જોવે. કમાવાનો રાગ જ પાપ છે. નીતિથી કમાયો તો ઓછું પાપ છે, ને બીજાને દુઃખી હેરાન કરીને જે કરીએ છીએ તો ઉલટાનું તીવ્ર પાપ છે. બાકી કમાવાનો ભાવ છે એ પાપ જ છે પોતે. વિતરાગી મુનિને આહાર દઈને પછી પોતે ભોજન કરે તે અતિથિ સંવિભાગ વ્રત છે. આવી ભાવના હોવી જોઈએ વિતરાગી મુનિને. અને એ તો નિયમ છે કે તીર્થંકર જયારે મુનિ દશામાં હોય અને જેને પહેલા ઘરે આહાર કરી કેવા હોય છે? મોક્ષગામી હોય છે. એવું તે સેજે યોગ હોય છે. તીર્થંકર હોય મુનિ દશામાં, દીક્ષા લે, પછી નિયમ રાખે. જેમ ઋષભદેવ ભગવાને શું નિયમ કર્યો હતો કે હું 6 મહિના સુધી આહાર લેવા ન જા. એ રીતે દરેક તીર્થંકર પોતાની રીતે 3 દિવસ મહિનો જે રીતે. તો એ પછી જેને ઘેર આહાર કરે એને ઘેર એ શું હોય છે? મોક્ષગામી હોય. દેવો પણ એની પ્રશંસા કરતા હોય. આ ચોથા આરામાં આપણે વિચાર કરીએ, ધર્મનું તીર્થ કોને પ્રવર્તાવ્યું? ઋષભદેવ ભગવાન. દાનનું તીર્થ કોને પ્રવર્તાવ્યું? શ્રેયાંશ કુમારે, કે સૌથી પહેલા દાન દેવાની શરૂઆત કરીને. તો એવી રીતે આપણને પણ ભાવના હોવી જોઈએ, શ્રાવકને હોય, મુમુક્ષુને પણ હોય, કે મારે આંગણે ક્યારે વિતરાગી મુનિરાજ વધારે, ક્યારે એમને આહાર દાન આપવું. એનો યોગ નથી તો મારે ઘેર કોણ યારે જ્ઞાની ધર્માત્મા પધારે. આઈ થિંક કદાચ કોઈએ ગુરુદેવસિંહના આરદાન તો બહુ ઓછાય દીધું હશે, ઘણાય દીધું હશે, પણ ઓછા હશે. કે એવો પણ આપણે ધર્માત્માને આહાર દાન કરાવવાનો અવસર આવે એ પણ આપણા ધનભાગ હોય છે. કે એની દ્વારા એમની જ્ઞાનની વૃદ્ધિને આપણે અનુમોદના કરીએ છીએ. મુનિરાજને સંયમનું છે, એમ જ્ઞાનીને જ્ઞાનની સમ્યક દર્શનની એમાં અનુમોદના છે. કારણ કે જ્ઞાની કોઈ વિષય કસાય માટે એનું પ્રમાદને માટે આહાર લેતા હોતા નથી. તો આપણા માટે તો એ ધન્યભાગ કહેવાય કે ગુરુદેવસિંહને આહાર દાન કરીએ, બેનશ્રીબેન આહાર દાન કરીએ આપણે, એ તો ધનભાગ કહેવાય. એમાં આપણા આંગણે પધારે એ તો મહાભાગ્ય કહેવાય. અત્યારના એવો કોઈ યોગ નથી તો આપણે આંગણે કોઈ સાધર્મી મુમુક્ષુ આવે તો પણ એ આપણને માટે હર્ષનું કારણ થવું જોઈએ. કે એ દ્વારા પણ એની ધર્મની આરાધનામાં મારે તો નિમિત્ત થવું છે. આંગણે આવે તો એને ઉત્સાહ ને ઉમંગ હોવો જોઈએ. એ અતિથિ સંવિભાગ વ્રત કહેવામાં આવે છે. પેલું ચંદન બાણ નતું, નહીં તો ઋષભ દેવ 12 મહિના. માયર ભગવાન નું તો બીજાને ચંદન બાણ ત્યાં નથી, પેલું બીજાને ત્યાંથી. એનો ભાવાર્થ હવે ઉમરા આવે એ તો ઠીક આવે, એમાં કઈ સ્ટેપ્સ એ જે આ તો અમસ્તું, એમાં કઈ એવું નથી. ઉમરા એટલે સ્ટેપમાં જવાના ને, એટલે આ તો એક અમસ્તું. આ જીવને છે ને ક્યારે વિચાર નથી આવતો, એને કોઈ દી વિચાર કે હું આટલા વર્ષોથી ધર્મ કે આવું બધું કરું તો ટર્નઓવર જ કરી રાખે કે એનું રિફ્લેક્શન શેમાં આવવું જોઈએ, પ્રોફિટમાં આવવું જોઈએ કે ને? ખાલી ટર્નઓવર કરી રાખવાનું, એને ખાલી ટર્નઓવર કરે ને પ્રોફિટ ના થાય તો એ શું કહેવાય? ધંધો છે કે શું છે? મજૂરી છે. એ ધંધો નથી કર્યો, એને ટર્નઓવર કરે અને પ્રોફિટ જો ન થાય તો એ જે હોય. આ તો આપણને એમ હું ધર્મ કરું છું એવું આપણે આટલા વર્ષોથી માનતા આવીએ છીએ, અને છતાં આપણી રૂચિ પણતીમાં કાંઈ ફેર પડતો ન હોય તો એટલું તો વિચાર એને આવવો જોઈએ કે હું ક્યાંક ખોટાને તો ધર્મ નથી માનતો ને, હું ક્યાંક ખોટે માર્ગે તો નથી ચડી ગયો. એના માટે આપણે અહીંયા વિચારણા કરીએ છીએ. બાકી જે કરતા હોય આપણે તો અહીંયા સત્ય કરવું છે, કોઈના માટે આપણે ત્યાં કહેતા નથી. ભાવાર્થ, સ્વસન્મુખતા વડે પોતાના પરિણામોને સ્થિર કરી. જો આ પહેલી કન્ડિશન છે, અને આપણે કાલે પણ ચારિત્રની જે વ્યાખ્યા કરી એમાં પહેલો શબ્દ કયો આવતો હતો? નિશ્ચય સમ્યક દર્શન પૂર્વ. બધામાં સમ્યક દર્શન નથી તો આવું ચારિત્ર ક્યારે હોઈ શકતું નથી. એટલે પહેલા પાયો તો સમ્યક દર્શન હોવો જોવે. સ્વસન્મુખતા વડે પોતાના પરિણામોને સ્થિર કરી, આ ચારિત્ર. સ્વસન્મુખતામાં દર્શન અને જ્ઞાન આવી ગયા, અને સ્થિરતામાં ચારિત્ર. એ કરીને દરરોજ વિધિપૂર્વક સામાયિક કરવું તે સામાયિક શિક્ષા વ્રત છે. આ પૂર્વક એને વિધિપૂર્વક સામાયિક કરવાની એને ભાવના હોય છે. સવાર બપોર સાંજ સામાયિક કરતા હોય છે. સામાયિક પાઠ પણ આવે છે, અને આઈ થિંક આપણે આવતો હતો અમિત ગતિ આચાર્યનો સામાયિક પાઠ આવતો હતો ને, સૌ પ્રાણી આ સંસારમાં સન મિત્ર મુજ વાલા થજો. બહુ સુંદર આચાર્ય દેવ એમાં વર્ણન કર્યું છે. એ એક સામાયિક શિક્ષા વ્રત થયું. બીજું, દરેક 8મ તથા 14મ ના રોજ કસાય અને વ્યાપાર વગેરે કાર્યોને છોડીને. શું છે આ નિયમ છે? ઘણા તો ઉપવાસ કર્યા હોય ને પાછા જઈને ક્યાં બેસે? દુકાને જઈને બેસે, ભાઈ એનો શું અર્થ કરે છે? ઉપવાસ પાછળનો હેતુ શું હતો? પાપના પરિણામને એટલે છોડવા. એને બદલે પાછું એકને એક તો કરે છે. તો તે દિવસે કસાયને વ્યાપાર વગેરે કાર્યોને છોડીને ધર્મ ધ્યાન પૂર્વક પૌષધ સહિત ઉપવાસ કરવો તે પૌષધ ઉપવાસ શિક્ષા વ્રત કહેવાય છે. અને આ બધાનું બહુ ઝીણવટ પૂર્વકનું વર્ણન પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ આવે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય દેવ રચિત છે, એમાં આ બધાનું સુંદર વર્ણન આવે છે. તો ધર્મ ધ્યાન પૂર્વક, આત્માના ધ્યાન પૂર્વક પૌષધ સહિત ઉપવાસ કરવો તે પૌષધ ઉપવાસ શિક્ષા વ્રત છે. પરિગ્રહ પરિમાણ અણુવ્રતમાં મુકરર કરેલ ભોગ ઉપભોગની વસ્તુઓમાં જિંદગી સુધીના માટે અથવા કોઈ મુકરર, મુકરર એટલે ટાઈમ લિમિટ, ટાઈમ ડ્યુરેશન નક્કી કરેલા કરેલા સમય સુધી માટે નિયમ કરવો તે ભોગ ભોગ પરિમાણ શિક્ષા વ્રત કહે છે. કોઈ ભોગ ભોગ ની વસ્તુ થ્રુ આઉટ જિંદગી છોડી દે અથવા તો ટાઈમ લિમિટ માટે પોતે કરે, એની મર્યાદા કરે છે, લિમિટેશન કરે છે, તેનું નામ ભોગ ભોગ પરિમાણ વ્રત કહેવામાં આવે છે. એવો પણ નિયમ કરે, એક દુકાન છે, હું સવારથી આ ટાઈમથી આ ટાઈમ ખુલ્લી રાખીશ, જેટલો ધંધો થાય એટલો ભલે થાય, એ પ્રકારનો પણ નિયમ પોતે કરી શકે છે. પછી ચોથું, નિર્ગ્રંથ મુનિ વગેરે સત્પાત્રોને, જો આ દાન માટે છે ને ઘણી વાર બધે ચર્ચા ઘણી થતી હોય છે કે આ ભાઈ તમે મંદિરો બનાવો છો ને આ બધું કરો છો, એની કરતા ક્યાં દેવું દાન? હોસ્પિટલમાં દેવું, સ્કૂલ્સમાં દેવું, ના તે બધું દેવું. દાન હંમેશા કેવું હોય છે? સત્પાત્રે દાન કરાય છે અને યોગ્ય વસ્તુનું. બે વાત તો ધ્યાન રાખવાની, પાત્ર યોગ્ય જોઈએ અને વસ્તુ પણ યોગ્ય. જેવી રીતે ફોર એક્ઝામ્પલ હોય, કોઈ આંધળો માણસ હોય એને આપણે સરસ મજાના ચશ્મા આપીએ તો શું કહેવાય, શું ફાયદો એના માટે? એટલે યોગ્ય વસ્તુ, એને કોઈ પણ વસ્તુ એને કામમાં આવે એ પ્રકારની હોવી જોઈએ અને એક પાત્રે દાન હોવું જોઈએ. આજ તમે સ્કૂલમાં હોસ્પિટલમાં આપો છો કે એક કરુણા ભાવથી, પણ એમાં તમને કોઈ ખ્યાલ છે કે એમાં સ્કૂલમાં ભણેલો છોકરો આગળ વધીને શું કરવાનો છે? એ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈને બહાર જઈને શું કરવાનો છે? ગમે તેને પૈસા આપો છો, કાલ એમાંથી દારૂ પીશે કે બીજું પીશે, કોની ગેરંટી છે? એટલે સૌથી ઉત્તમ દાન સત્પાત્રમાં દાન, દેવશાસ્ત્ર ગુરુમાં, એની પ્રભાવના જીન મંદિરમાં, એ સૌથી ઉત્તમ દાન છે. કોઈને એમ થાય આમાં જીન મંદિરમાં ને એમાં શું છે? જીન મંદિરમાં કોઈ આવીને શું શીખવાનો છે? રાગ દ્વેષ કસાઈ કરવાનું શીખવાનું, વિતરાગતા શીખવાનું. અહીંયા બીજું શીખવાનું મળે પણ શું? વિતરાગી ભગવાનની પ્રતિમા જોઈને એને શું શીખવાનું મળવાનું? કોઈને મારવાનું એવું શીખવાનું છે? તો આ બધું સેમા નિમિત્ત બનવાનું છે? કસાય છોડવામાં આ નિમિત્ત બનવા માટે આ એક સૌથી ઉત્તમ દાન કહેવામાં આવે છે. પાત્રે દાન હોવું જોઈએ. ગમે ત્યાં દાન દઈએ છીએ કુદાન છે, એ યોગ્ય દાન નથી. માટે કોઈને એમ થતું હોય કે અહીંયા બધું ખોટો વેસ્ટ ઓફ મની કરવા, મંદિરો બાંધવા, શાસ્ત્રો, આ કોઈ વિતરાગના શાસ્ત્રો છે, વાંચીને કોઈ શું શીખવાનો? કોઈ મારફાડ કરવાનો, ચોરી કરવાનો, બધી ઓલામાં તો આવે ને, આ તો એવું બધું હોય છે ને પિક્ચરમાં ને એમાં જોઈને પણ એ લોકો શીખી જાય છે. બેંક રોબરી કેમ કરીને બધું શું કરવું? એ આ વિતરાગી શાસ્ત્રમાંથી એને કોઈ એવું શું મળવાનું છે કે જેથી હિંસામાં નિમિત્ત થાય? તો આવું જીનવાણીની પ્રભાવના, દેવશાસ્ત્રની પ્રભાવના એવું એને હોય તો એ સત્પાત્રે દાન છે, તો એને સાચું પુણ્ય પણ લે. ઓલામાં એને દાનમાં ખર્ચવાથી સાચું યોગ્ય પુણ્ય પણ એને મળતું નથી. માટે એને ખાસ એ પ્રકારનો વિવેક હોવો જોઈએ. નેત્રદાન પણ યોગ્ય નથી. નેત્રદાન કે આ તે દાનમાં પણ એને પોતાને શરીરની મમતા છે કે મારી શરીરની આંખની બીજાને આપવું એને લાભ થશે, ને બધું જ એ પ્રકારની મમતા એમાં ખેંચાય છે બધામાં. આહા, કેમ કરીને કોઈને આપે છે, કરે છે, આંખનો પછી સેમા નિમિત્તને શું થવાનું છે? સેવું વાંચે, શાસ્ત્ર વાંચે, એ તો કોઈ નક્કી તો નથી. એ આંખ જોઈને પાપમાં નિમિત્તમાં વધારે વધ કરશે કોઈનું, આંખેથી જોઈને ઉલટાનું. પોતે પોતાના પરિણામની મર્યાદા એ પ્રકારે શીખવું. અને કોઈ જેમ છે ને અહીંયા તો કદાચ નહીં હોય, પણ લોકો દેહદાન કરતા હોય છે અહીંયા કરતા હોય, પણ એ પણ ખોટું. જૈન દર્શનની અપેક્ષા ડેડ બોડીને તો રખાય જ નહીં, એને તરત જ એના તો ડિસ્પોઝ કરી જ દેવો, કારણ કે એની અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ શરૂ જ થઈ જાય છે. કોઈ કે અમે એના માટે પ્રિઝર્વિંગ બધી રાખે, કેમિકલ્સ રાખે કે ન રાખે, અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. માટે એવા પ્રકારનો વિચાર પણ યોગ્ય નથી જૈન ધર્મ પ્રમાણે કે દેહ દાન દે. કોઈને એમ લાગતું અમે બીજા ઉપર ઉપકાર કરીએ, ઉલટાના વધારે પાપના નિમિત્ત થતા હોઈએ છે. એટલે આ પ્રકારે આપણને ખ્યાલ નથી હોતો. ઓર્ગન્સ પણ હવે ઈ વિચારવાનું છે કોઈને શું કેવા પ્રકારનું આપે છે. બાકી ખરેખર તો એવા પ્રકારમાં જવું જ ન જોઈએ. કોઈને તમે આપો છો તો તમારું કેટલું અટવાઈ જશે? કામ નથી આપણને આવવાનું. પણ તમે કોઈને આપો છો એમાંથી એમાં જીવોની ઉત્પત્તિ કેટલી થતી હોય છે? ઓપરેશન ને એવું બધું કરતા હોય તેમાં શું થતું હોય છે? જીવોની હિંસામાં કેટલું નિમિત્ત થતું હોય છે? અંદરમાં એના જીવો આપણને આંખે થી કાંઈ દેખાય, આપણે શું માનીએ છીએ ખ્યાલ મને આંખે દેખાય એટલું જ માનીએ છીએ, પણ અંદર શરીરની અંદર કેટલા સૂક્ષ્મ જીવોની એ હિંસાનું બધું નિમિત્ત થતું હોય છે. એટલે એ પ્રકારે એવો કોઈ હવે કોઈ કુટુંબમાંને આતે હોય ને રાગને વશ આપીએ તો જુદી વાત છે, એ તો પણ પાપના નિમિત્તો બને, બાકી આ પ્રકારે તો એવો વિચાર જ કરવો ન જોઈએ. હવે આપણે આખું નિરતિચારપણે બધા શ્રાવકના વ્રતનું આખું વાત કરે છે, એની 14મી 15મી ગાથા છે. એટલે અહીંયા તો આપણે વિચાર કર્યો, નિગ્રંથ મુનિ ન હોય, જ્ઞાની ન હોય તો સાધર્મી પ્રત્યે પણ ઘરે આવે તો એને એ પ્રકારની ભાવના હોય, તેનું નામ અતિથિ સંવિભાગ. અતિથિ, અતિથિ એટલે શું? જેને આવવાની કોઈ તિથિ નથી. અને મુનિરાજ એટલે કેવા કહેવાય છે? નક્કી કરે કે નહીં મુનિરાજ? એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દે ને, આજે હું આવવાનો છું તો આ બનાવજો, શું કરશે ન કરે. એ મુનિરાજની એવી હોય કોઈ નક્કી હોતું, અને અને મુનિરાજની કેવી હોય છે આહાર લેવાની? એનું નામ ભ્રામર વૃત્તિ, ભ્રમર વૃત્તિ કહેવાય છે. સુંદર છે, આપણે જોશું પંચકલાણકમાં વિષયમાં. હવે સૌથી ઉત્તમ દાન તો મુનિરાજને આહાર દાનનું નહીં, સૌથી ઉત્તમ મુનિરાજને શાસ્ત્ર દાન દો, જ્ઞાન દાન દો, આહાર દાન દો, ઔષધ દાન, સૌથી ઉત્કૃષ્ટ. કારણ કે ઉત્કૃષ્ટ પાત્ર છે, સૌથી ઉત્કૃષ્ટ પુણ્યનું નિમિત્ત કોણ છે? ઉત્કૃષ્ટ સામે પાત્ર છે, એ માટે સૌથી ઉત્કૃષ્ટ છે. હવે આ પ્રકારના 12 પ્રકારના જે શ્રાવકના વ્રત છે એ નિર અતિચાર, આપણને આ શબ્દ આવ્યો તો અનાચાર ને અતિચાર એમાં શું ફરક છે? અનાચાર ને અતિચાર, અને અનાચાર એટલે વ્રતોનો ટોટલી નાશ કરવો, પ્રતિજ્ઞાનો ટોટલી ભંગ કરવો, એ કેવું કે અનાચાર, એનો કોઈ નિયમ જ. અને આ અતિચારમાં શું નિયમ તો રહે પણ એમાં ક્યાંક અલ્પ દોષ આવી જાય તો તેનું નામ અતિચાર કે. એટલે અનાચાર પણ તો હોય જ નહીં, પણ અતિચારનો જે દોષ લાવે તો પણ એને એને ક્ષમા આપને એનો દોષ ટાળવો જોઈએ. અતિચાર એટલે અલ્પ દોષ, અને અનાચાર એટલે પ્રતિજ્ઞાનો ટોટલી ભંગ કરે. ઉપવાસની પ્રતિજ્ઞા લીધી હોય અને ખ્યાલ છે મેં લીધી છે, છતાં જાણી જોઈને ખાઈ લે તો એ અનાચાર કહેવાય. અને ઉપવાસની લીધી હોય ને ભૂલમાં ખવાઈ જાય, તરત જ ખ્યાલ આવે તો છોડી દે તો હજી એને અતિચારનો દોષ લાગે છે. એની 15મી ગાથા. બારહ વ્રત કે અતિચાર પન પન ન લગાવે, મરણ સમે સંન્યાસ ધારી તસુ દોષ ન સાવે, યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ સોલમ ઉપજાવે, તહતે ચય નર જન્મ પાય મુનિ હે શિવ જાવે. આખું ફળ દેખાડે છે કે અતિચારપણે એને કોઈ પણ દોષ લાગ્યા વગર જો એ શ્રાવકના વ્રત પાળે છે જિંદગી પર્યંત, અને છેલ્લે શું કરે છે? સંલેખના સમાધિ મરણ, જેને આપણે સંથારો કહીએ છીએ. અને આપણે પ્રતિક્રમણ પણ આવ્યા હતા ને 12 વ્રત પછી સંલેખના, શું વ્યાખ્યા હતી એમાં? અને શેમાંથી બધી વાત લીધી હતી? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય માંથી લીધું. મરણ કાળે હું અવશ્ય સમાધિ મરણ કરીશ એવી ભાવના રૂપે, મરણ થયા પહેલા જ ભાવના રૂપે પણ થવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી પછી શું છે શબ્દો? સમ્યક પ્રકારે, જો એમાં ખાસ શબ્દ છે, સમ્યક પ્રકારે કસાયને પાતળા પાડવામાં પ્રવર્તમાન પુરુષને શું છે? આત્મઘાત નથી. સમ્યક પ્રકારે, ખેંચી તાણીને નહીં, હઠથી નહીં, પણ સ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થ પૂર્વક એ કસાયને ટાળે છે, કસાયને દબાવે છે ઓછા, હઠપૂર્વક નહીં. તો એટલા માટે તેને આત્મહત્યા આત્મઘાત કહેવાતું નથી. તો એની વાત કરે છે, અને આમાં દેખાડે પણ છે કે કોઈ સમાધિ મરણ હોય છે એને બીજા શ્રાવક હોય મુનિરાજ હોય તો પણ એને એના પરિણામ ટકે એવો ઉપદેશ ને એવું બધું પણ આપતા હોય છે. પોતે પરિણતિમાં મજબૂત રહેતા હોય, દ્રઢ રહે, અને બીજા પણ એને અનુમોદનાન એ પ્રકારનો ઉપદેશ આપતા હોય છે. અને એક સરસ છે સમાધિ મરણ નું આખું ગાયન આવે છે, બડા સમાધિ મરણ. એમાં ખરસ સરસ ગાતા લખી છે, એને ઉપદેશ આપે છે કે ભાઈ તું વિચાર કર કે અત્યારના તને શરીરની મમતા લાગતી હોય તો પૂર્વે તે કેવા કેવા ભવ કર્યા, કેવી કેવી અનિમા જન્મ શું શું કર્યો, તો હવે તો તું એની મમતા છોડ. એક જૂનું મકાન છોડીને નવું મકાન તમને કોઈ ઓફર કરતા હોય તો શું થાય, દુઃખ થાય તમને, શું થાય? એમ આ શું થઈ ગયું છે, હવે જૂનું થઈ ગયું, હવે નવું આવે છે તેમાં દુઃખ શું કામ થાય? વસ્ત્ર ફાટી ગયું હોય ને નવું વસ્ત્ર પહેરીએ તો શું થાય? એમ આ હવે પૂરું થવા આવ્યું છે તેમાં મમતા શું? એવી સુંદર એમાં વાત બધી લખી છે. તેને આપણે હા ભગવતી આરાધના વૈરાગ નું છે, આ તો એક ગાય કાવ્ય રૂપે છે, ભગવતી આરાધના પણ વૈરાગ નું છે. અન્વયાર્થ, જે જીવ બાર વ્રત ના પાંચ પાંચ અતિચારો ને લગાડતો નથી, એક એક માં પાંચ પાંચ અતિચાર છે અને આનું વર્ણન રત્નકરણ સાવકાચાર માં પણ શ્રાવક ના વ્રતો નું બધું લખ્યું છે. રત્નકરણ શ્રાવકાચાર, શ્રાવક ના આચાર ને કેની ઉપમા આપી છે? રત્ન ના કરણિયા જેવું, યુ નો ધ કરણ બાસ્કેટ, બાસ્કેટ રત્નો નો બાસ્કેટ હોય એવી રીતે શ્રાવક ના આચાર્ય કેવા છે? રત્નો ના બાસ્કેટ જેવું શ્રાવક ને, એમાં પણ સુંદર વર્ણન છે. એમાં આ બધા પાંચ પાંચ અતિચાર નું બધું ડિટેલ બધું ઘણું લખ્યું છે, પણ કેટલું વાંચશું, કા આ બધું વાંચશું કે કેટલા ક્યાં? તો જે જીવ બાર વ્રત ના પાંચ પાંચ અતિચાર એક એક માં લગાડતો નથી અને મરણ સમયે સમાધિ ધારણ કરે છે, કઈ સમાધિ? ઓલા બાવા લોકો બધા બેસી જાય છે ને.